તારીખ 11/9/1989 શ્રી પરમાગમસાર બોલ નંબર 738 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 610 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
નહીતર લેવાના દેવા જ બીજા ચોપડી માંથી છે એકવી વાતને અમલમાં મૂકવા મૂકીને કસોટી ચડાવવાની, એટલે પ્રયોગ કરીને કસોટી ચડાવવાની પદ્ધતિ હોવી જોઈએ. બીજું કે જળનો રસ, રાગનો રસ તો અનાદિથી જીવને છે, પણ આત્માનો અને ચૈતન્યનો રસ એને નથી. તો આત્મરસ, ચૈતન્ય રસ અને રાગ રસ આ બેની તુલના એને થવી જોઈએ. જો કઈક પોતામાં થાય, પોતાના પરિણામમાં તો બીજાના પરિણામ નારના પરિણામ થોડા પાર્થિક છે કે વાત આત્માની કરે છે પણ એનો રસ મુખ્યતા ક્યાં છે? જેનો રસ હોય એની મુખ્યતા આવે, મુખ્યતા થાય તો રસ વધે. આત્માની વાત કરતા આત્મરસ, ચૈતન્ય રસ એ કેટલો સામાન્ય છે, એનો નિમિત્ત નૈમિત્તિક શ્રવણ કરનાર ને વક્તાની વચ્ચે એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. જેમ ઓછા વાર્તા અને મનોરંજન ની વાતમાં કેમ ડૂલી જાય છે, આખી સભા ડોલે, હાથમાં કઈ માલ હોય નહીં પણ ડૂલ્યું છે, તો એને રસ આવે છે. તો કહેનારનો રસ અને સાંભળનારનો રસ ત્યાં મેળ ખાય છે. એમ આત્મામાં આત્મા કહેનાર ને આત્મરસ હોય તો અહીંયા પણ આત્મરસ છે, સાંભળે ત્યારે એને એ વાત પહેલી થાય છે, એની આકાંક્ષ રસથી વાત આવે છે આત્મા, નહીતર દુઃખી દુઃખી લાગે. એવો ફરક તારવી શકે છે, શ્રોતા પણ તારવી શકે છે. પોતાને રસ હોવો જોઈએ. આ વિષય થોડો, એ પણ વિષય થોડો સૂક્ષ્મ છે, આ રસનો વિષય એટલો ખૂબ નથી, એ થોડો સૂક્ષ્મ વિષય છે. પણ આત્માને જ્યાં હિત કરવું છે ત્યારે આત્માના હિત હિતરૂપ જે ઉપાય છે એ સૂક્ષ્મ છે, અને આત્મા પોતે પણ સ્વભાવે કરીને સૂક્ષ્મ છે. એટલે તો આમાં સૂક્ષ્મતા સિવાય તુલનાત્મક બુદ્ધિમાં પણ સૂક્ષ્મતા અનિવાર્ય છે. હોવી જો સૂક્ષ્મતા ન હોય, તુલનાત્મક બુદ્ધિમાં પણ સૂક્ષ્મપણે તુલનાત્મક તુલના કરવાની યોગ્યતા ન હોય તો પણ એ તુલના ન કરી શકે એવું બને. એટલા માટે પત્ર લીધું છે, 679માં પત્ર લીધો હતો, કરીને લઈએ. બે વાત બાકી જરા મુદ્દાની રહી ગઈ છે. પ્રશ્ન કાઢ્યો હતો, આધાર લઈએ કે શ્રીમદજીના વચનોમાં એ શ્રોતાને કેવું માર્ગદર્શન આપે છે, ધર્મના શ્રવણ કરનારા મુમુક્ષુઓને એમણે બહુ સુંદર માર્ગદર્શન આ પત્રની અંદર આપ્યું છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તફાવત અથવા રહસ્ય, અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવવા યોગ્ય છે. આ પ્રકાર મુમુક્ષુની વાત ચાલે છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જે જ્ઞાની પુરુષ, એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? જેનું પોતાનું અજ્ઞાન વિરામ પામી ગયું છે એ જ્ઞાની કોઈ પણ અજ્ઞાનીની વાતોના ચક્કરમાં ક્યારે પણ આવતા નથી. બાકી સામાન્ય જીવોને અને મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો સદૃશ્યપણે કે સાદૃશ્યપણે કે સરખાપણે જોવામાં આવે છે, અને તેથી બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ત્રણ વર્ગ પડ્યા, સામાન્ય, મંદ, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ગ પડ્યા. મુમુક્ષુના ત્રણ વર્ગ પડ્યા છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ ઉત્કૃષ્ટ મુમુક્ષુને વિશેષપણે સ્થિર થયું છે એમ પાસે યોગ્યતા. રાજુભાઈ હું વાત છું, જો આપણે આ વાત બરાબર સમજવી જોઈએ તો ઉત્કૃષ્ટ મુમુક્ષું ક્યાંક એવા પ્રશ્ન કરાઈ જશે કે નીકળવું મુશ્કેલ પડશે. કેમ કે બને છે કે તેને જે વાત જેની વાત સારી લાગે છે, બહુ સામાન્ય પરિસ્થિતિ કે જેને જેની વાત સારી લાગે એનો એને પક્ષ થયા વગર રહ્યા, એના પ્રત્યે અનુરાગ થાય, એનો પક્ષ થાય, એટલે એ ત્યાં હલાઈ જાય. પછી છૂટવું મુશ્કેલ પડે, એક પૂર્વગ્રહ ઉભો થાય અને પૂર્વગ્રહથી છૂટવું એ બહુ મુશ્કેલ. કોઈ વાર એવું મને કે બીજા સમજાવે તો પણ માને નહીં, એને એમ થાય કે મેં નક્કી કર્યું છે બરાબર, મારું નક્કી કરેલું, પોતાનું નક્કી કરેલું જલ્દી ફેરવ્યું જીવને પસંદ નથી કરતું, ગમતું નથી. આ એક જનરલ સાયકોલોજી છે, માનસિક પરિસ્થિતિ દરેક મનુષ્યને આવે છે. પત્ર નંબર 619 વર્ષ 29 નું છે, ચૈત્ર સુદ 11/1952. બે ભાગમાં ગ્રંથ છે તો આ બીજા ભાગમાં આ પત્ર આવશે. પહેલો ભાગ 27 વર્ષે પૂરો કર્યો, ત્યાર પછી 41 વર્ષ પૂરું થાય છે બીજા ભાગ. હવે થોડું વિશેષ પ્રકાશ પાડે છે જ્ઞાની અજ્ઞાનીની વાણી વિશે આ પત્ર અંદર, કે પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, 2000 વર્ષ પહેલા શુંદાચાર્ય થયા હોય કે 1100 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય થયા હોય કે 100 વર્ષ પહેલા શ્રીમદ રાજચંદ્રજી થયા હોય, પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય કે અત્યારે પ્રત્યક્ષ ન હોય અને માત્ર તેની વાણી રહી ગઈ હોય, પત્રમાં લખાણમાં રહી ગઈ હોય, પ્રત્યક્ષ હોય તો બોલવાનું વાત નથી. અત્યારે ટેપમાં વાણી રહીએ છે, એ જમાનામાં આ પત્ર લખાણો છે, ત્યારે ટેપ રેકોર્ડિંગની કોઈ શોધ નહોતી. તો 1952-45 એટલે 7 વર્ષ ઓછા 3 વર્ષ પહેલાની વાત છે. તેમની મુખવાણી રહી ગઈ હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે છે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. જ્ઞાની હોય તો એની વાણી જાણી શકે છે કે આ વાણી જ્ઞાની પુરુષની છે, અને એવું જે જાણવાનું વિશિષ્ટપણ છે વાણીમાં જ્ઞાનમાં, એવું અનુસંધાન બે રીતે થાય છે. એવું અનુસંધાન નથી થતું ત્યાં ભલે આધ્યાત્મિક ગમે તે વાતો હોય, અધ્યાત્મની બીજી તો પણ આ જ્ઞાનીની વાણી નથી એ ખ્યાલ આવી જાય. સુગાનીજીના આયુષ્ય દરમિયાન એમને જ્ઞાની તરીકે પ્રસિદ્ધ કરવાનું ન બની શકાય, ન બની શકે. ત્યાર પછી ત્રણેક વર્ષે એમના પત્રો અને ચર્ચા નો ગ્રંથ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશન છે. ત્યારે એ પ્રકાશિત થયા પછી અને ગુરુદેવ સિંહની નજર તળે નીકળતા એમણે એ વાત પ્રસિદ્ધ કરી કે આ અનુભવી જીવ છે અને બહુ અલ્પકાળની અંદર નિર્વાણ પામનારા એક જ ભવાને બાકી છે. ત્યાં સુધી ગુરુદેવના નિર્મળ સ્મૃત જ્ઞાનમાં એ વાત બાકી છે લાગે છે. સ્મૃત જ્ઞાનની એવી નિર્મળતા કેવળ જ્ઞાન ન કહેવાય છે. જેમ કેવળ જ્ઞાનમાં સફળ હોય છે એવી આ વાત સફળ હોય છે. એવી જે ચર્ચા શ્રીમદ રાજચંદ્રજીના વિષયમાં ચાલેલી ત્યારે એ પ્રશ્ન થયેલો કે શ્રીમદજીએ પોતાને માટે એક ભવચારિત્રનું લેખન એ વાત હનુમાનથી હશે, વિચારથી હશે, એની ખાતરી શું કે એ બરાબર જ હશે ને એમાં ફેર નહીં પડે? ત્યારે ગુરુદેવ ઉત્તર આપે કે સમ્ય જ્ઞાનની નિર્મળતામાં ક્યારેક એવી વાત ભાષ્યમાન થાય છે અને જ્ઞાનની નિર્મળતામાં એવી વાત ભાષ્યમાન થાય કે અફર હોય તો જ જ્ઞાની પ્રસિદ્ધ કરે અને પ્રસિદ્ધ કરે તો સમજવું કે આ વાત કેવળ જ્ઞાનની જેમ અફર છે, નહીં કરે વાત બાકી એટલી નિશંકા હોય એટલી વાત કરે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પેટે સૂર્યનો પ્રકાશ હોય દિવસે અને રાત્રે અંધારું હોય એ બે વચ્ચે જેટલો તફાવત છે, એ જેટલો તફાવત છે તેની પેટે અજ્ઞાની જ્ઞાનીની વાણી વિશે આશય ભેદ હોય છે. આ એક ખાસ મુદ્દો છે. મુમુક્ષુ જીવ પણ આશયને પકડે છે. વાણીમાં કયા આશયથી આ વાણી નીકળે છે એ તીવ્ર મુમુક્ષુ પકડી લે અને એમાંથી એને ખ્યાલ આવે છે કે આવો આશય જ્ઞાનીનો હોય અજ્ઞાની હોય શકે નહીં. આપણો ભેદ જેમ રાત દિવસ પરખાય એવી રીતે પરખાય છે, એમ નથી ગોળ ગોળ અસ્પષ્ટ કોઈ ધૂંધળી વાત છે એમ નથી કે જાખો પાતળું વાછો પાતળું કઈક આવું લાગે છે કઈક આવું હોવું જોઈએ એમ નથી. રાત દિવસ માં ભૂલ ન પડે, દિવસ ને કોઈ રાત ન કહે, રાત ને કોઈ દિવસ ન કહે એવી રીતે રાત્રિ દિવસના તફાવતની જેમ જ્ઞાની અને અજ્ઞાનીની વાણી તુલનાત્મક જ્ઞાનની અંદર પરખી શકાય છે. આપણે મુદ્દો ચાલે છે તુલનાત્મક જ્ઞાન. આશય ભેદ હોય છે અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશય વાળી વાણી નીકળે છે. જેમ કે દ્રષ્ટાંત સુગાની લઈએ તો એમનો તારતમ્ય જોયું એમણે, એના ઉપરથી એમ કોઈ મિત્ર એક ગમ આવ્યા છે પરિપૂર્ણ મુખ દશાને પામી એવું પકડી શકે. આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશય વાળી વાણી નીકળે છે. તે આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે, સહેજે દ્રષ્ટિગત થાય છે એવું જાણે નિર્મળ જ્ઞાન છે અને પોતાનો પણ એ પરિણતિનો પ્રકાર ચાલે છે. એટલે શબ્દો ઉપરથી માણી ઉપરથી પરિણતિ પકડે છે એવી વાત. જો જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોય તો નિર્માણ પણ સુલભ જ હોય. શું કહેવું છે? આ કાંઈક રખડી પડે છે એનું કારણ આપશે કે એ વાત એટલી સુલભ નથી. પોતાની યોગ્યતા તૈયાર થાય ત્યારે સત્તો લાગે છે, અને મિત્ર અનંત વાર દેખરે ભરાઈ ગયો છે અનેક વાર વધારે અનંત વાર ચક્કર માં આવી ગયો. એ વાત એટલી સુલભ નથી. જો આ સુલભ હોત તો નિર્વાણ પણ એટલો જ સુલભ હોત. એટલે જે દુર્લભ છે એ દુર્લભતામાં પોતે યોગ્યતા અવંત થઈને પ્રવેશ કરી લઈએ તો આત્માનું હિત સદાશે. મિત્ર આત્મહિત ને સદાશે. તારતમ્યતા એટલે ભાવની તીવ્રતા મંડતા, આત્મભાવની પુરુષાર્થની તીવ્રતા મંડતા અથવા નિર્મળતાની વિશેષતા ઓછી. એમ જે આત્મદશા છે એ તીવ્ર આત્મદશા હોય છે, મંદ આત્મદશા હોય છે. એક જ સ્થાનમાં લાભ ભેદ પડે છે અને એ સમજી શકાય એવી વાત. ઉપર કાલિગ્રાફમાં બે ત્રણ મુદ્દા રહી ગયા છે કે જ્ઞાનીની વાણી સમજવી હોય તો કેવી હોય, એના ઉપર થોડો પ્રકાશ પાડ્યો છે કે જ્ઞાનીની વાણી પુરવાર પર અવિરોધ હોય છે. અજ્ઞાનીની વાણીમાં એ પોતાની વાતની સામે વાત કરે છે તો એને ખબર નથી હોતી. જ્યારે જ્ઞાનીની વાણી પુરવાર પર અવિરોધ હોય છે, આત્માર્થ ઉપદેશક હોય છે, આત્માનું જે પ્રયોજન છે એ પ્રયોજનની સિદ્ધિ થાય એવો ઉપદેશ એવો ધ્વનિ સિદ્ધે સિદ્ધો એ માત્ર મળે છે. વચનોનો અંડર ટોન બદલાતો નથી. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. આ એક લક્ષણ ઘણું સૂક્ષ્મ છે. તેની તે આત્માની વાત તેના તે શબ્દોથી સાંભળવા મળે, પણ કહેનારનો ભાવ, જ્ઞાની કે જે કહેનાર છે એનો ભાવ વિશેષ ઊંડાણથી આવતો હોય, વિશેષ રસ આત્મરસ લઈને આવતો હોય, ઊંડો આત્મરસ લઈને આવતો હોય તો એ અપૂર્વ છે. પહેલા કરતા એ અપૂર્વ છે. અને એ અપૂર્વતા જેના જ્ઞાનમાં ભાસે એને એ જ્ઞાનીની વાણીની અપૂર્વતા ભાસે, એ વાત એમને આત્મસ્થિતિમાં લખી છે કે સદગુરુ કોને કહીએ કે અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. શું કહ્યું? અપૂર્વ વાણી પરમ શ્રુત. આ શ્રુત છે એ પરમ શ્રુત છે. આ કોઈ વાણી અપૂર્વ આવે છે. આ સદગુરુ એવી રીતે સદગુરુ કહો કે સદગુરુ કહો, એક અર્થમાં એ વાત લખી છે. એવું અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવ સહિત પણ હોવાથી પરિણતિ અનુભવની ચાલુ હોવાથી આત્માને સતત જાગ્રત કરનાર હોય છે. આ વિશેષતા અજ્ઞાનીની વાણી કે જેને હજી જાગૃતિ છે ને અનુભવ સહિત પણ નથી તો એને એ વાત આવતી નથી. તું સાંભળ સમજ એમ નહી, તું સાંભળ સમજ ને અનુભવ કરે એ વાત એની અંદર આવશે. અનુભવનો પુરુષાર્થ ઉપાય સાંભળવા છતાં પણ જો તું અનુભવનો પ્રયત્ન ન કર તો શું કરવા તું સાંભળે છે એમ કે કયો આશય લઈને સાંભળવા તું બેઠો છે? જ્યારે તું આ વાત સાંભળવા જ આવ્યો છે તો સાંભળીને કેમ પુરુષાર્થ કરતો નથી? આવી મહાન લાભની વાત છે, બહુ મોટી વાત છે.
તો સાંભળીને કા પુરુષાર્થ કરતો નથી? પુરુષાર્થ કરતો નથી તો તારો સાંભળવાનો આશય શું છે એ તો જરાક તપાસીને મને કહે. અન્યથા આશયથી સાંભળીશ નહીં. આવા એક જ આશયથી સાંભળજે કે મારે આ સાંભળીને એવા જ થવું છે. એમાં પુરુષાર્થ અત્યારે જ ચાલુ કરવો છે. જે મુમુક્ષુ જીવ પાત્રતાના પ્રકરણનો આ એક મુદ્દો છે કે જે મુમુક્ષુ જીવ આત્મહિતની વાત સાંભળીને સાંભળતા હવે જ પ્રયોગની પુરુષાર્થની કસોટીએ ચડાવે છે, નક્કી કરવાય છે, એ વર્તમાન પાત્ર છે. એ અત્યારે જ પાત્ર છે. એની પાત્રતા માટે કોઈ ગર્ભિત પાત્રતા છે એવો કઈ વિચાર કરવાની જરૂર નથી. એ આત્માને સતત જાગ્રત કરનાર હોય છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં આવા ગુણો હોતા નથી. આ ગુણો એમાં હોતા નથી. અભાવ હોય છે આવા ગુણો. આ ફરક છે. આ વાત સર્વથી ઉત્કૃષ્ટ ગુણ આ વાણીનો સર્વથી ઉત્કૃષ્ટ ગુણ સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પુરવાર પર અવિરોધ ગણું તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. ક્યાંક ને ક્યાંક તો એ પોતાની વાતથી વિરુદ્ધ થયેલો જ જશે અને ખબર નહીં પડે. તે તુલનાત્મક બુદ્ધિવાળાને ખબર પડે, તુલનાત્મક જ્ઞાનવાળાને ખબર પડે છે. કેમ એમ થાય છે? કારણ આપે છે શ્રીમદજી અહીંયા. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી. જે જ્ઞાનમાં પદાર્થ પ્રત્યક્ષ થવો હોય અને એ પદાર્થને જોઈને કહે તો કેમ ભૂલે નહીં, અને જોયા વગર એમને શીખેલી વાત હોય તો ક્યાંક ને ક્યાંક તો એ પુરવાર પર વિરોધ વાત આવ્યા વિના રહેશે નહીં. અને તેથી ખામ ખામ અથવા અનેક જગ્યાએ અજ્ઞાનની વાણી કલ્પનાથી યુક્ત હોય છે. ક્યાંક ને ક્યાંક એને અનુમાન લગાડેલું હોય છે. ક્યાંક ને ક્યાંક પોતાની મતિ કલ્પના પ્રમાણે એનો નિર્ણય કરેલો હોય છે. ક્યાંક ગોઠવેલું હોય છે અને એ પ્રમાણે બોલે છે. એમાં કલ્પના ભળી ગઈ છે. પદાર્થ દર્શન એને સૈનિક વસ્તુ દર્શન એને સૈનિક જ્ઞાનમાં એટલે એ ક્યાંક ને ક્યાંક વિરોધવાળી વાત એ આવી જાય છે. તુલનાત્મક બુદ્ધિ વાળા મનુષ્ય પકડી લે છે. જ્ઞાની અને અજ્ઞાની વાણીની સમીક્ષા આ પત્ર ની અંદર સમજવી બહુ સારી કરી. જ્ઞાન સ્વાધ્યાય કરવા જેવો છે. આત્મ સ્વભાવ
દરેક જીવ પોતાનું આત્મ સ્વરૂપ સમજી શકે છે.
માત્ર સત સમજવાનો પ્રેમ એટલે રુચિ જોઈએ. સમજણ માં રુચિ નો સંગાત જોઈએ. રુચિ રાગ ની કે રાગ ના વિષયભૂત પદાર્થો ની અને તત્વજ્ઞાન નો અભ્યાસ એ મેળ થાય એવી વાત નથી. શ્રીમદજી પણ લખે છે કે સુત સત્કૃત નું અધ્યયન, સત્કૃત નું અધ્યયન કેવી રીતે કરવું, કે પંચેન્દ્રિય ના જે વિષયો છે એનો રસ સંગો હોય એવી રીતે કરવું, અવરોધ છે એવી રીતે. જયારે સત્કૃત નું અધ્યયન કરવું છે તો કઈક આરાધના નો એની અંદર આશય છે કે છે, તો એને બહારના વિષયો પ્રત્યેનો રસ મંદ હોય તો જ આમાં કઈ ભાવ છે એને શાસનમાં આવે છે. ભાવ શાસનમાં આવતો નથી. ગુરુદેવ શ્રી ઘણું ઘણું કહી ગયા, તેમનો મહિમા ખૂબ જ ગાયો છે. તેનું કારણ એ છે, તેમનો તેમની દશા છે એ મહિમાવંત છે, એ એનું કારણ છે. દશાની પવિત્રતા ગુરુદેવના જ્ઞાનમાં આવી છે, એમની ધર્મદશાનો વિકાસ એ અધ્યાત્મ દશા છે, મહિમાવંત દશા છે. અને ગુરુદેવે જ્ઞાનથી એ વાતને છોડીને કહી છે, એટલે એ કારણ એનો મહિમા ઘણો કર્યો છે. કદાચ તેમના જાતિ સ્મરણ જ્ઞાનથી ગુરુદેવ શ્રી ખુશ છે, તેઓ શ્રીને તીર્થંકર જાહેર કર્યા છે એટલે હશે. બેન શ્રી ગુરુદેવ શ્રીના ભાવિ ગણધર છે એટલે હશે. સાચી શકે હકીકત શું છે તેને જાણ કરશો. જ્ઞાન પહેલા કરી દીધું વિશ્વમાં, આ બધી વાતો ગૌણ છે. મુખ્ય વાત એમની વર્તમાન વર્તતી ધર્મદશા છે. કોઈ પણ માણસનું મહિમા કરવી કે મહિમા ન કરવી એ વર્તમાન દશા ઉપર આધારિત છે. એક માણસનો વ્યવહાર ભૂતકાળમાં ઘણા વર્ષ સુધી સારો રહ્યો હોય, પણ અત્યારે આપણા ઘરે આવીને ચોરી કરે તો કોઈ એમ નથી વિચારતું કે 10 વર્ષ સુધી તો એને ઘણો સારો વ્યવહાર રાખ્યો હતો, માટે અત્યારે ભલે ચોરી કરી, આપણે કઈ સંબંધમાં ફેર પાડવો નહીં, એવું કોઈ ચલાવે છે? હે, એવું બનતું નથી. સારો હોય પણ જો ખરાબ થાય તો એની સાથેનો જે વ્યવહાર છે એમાં ફેર પડે છે. એમ કોઈ ખરાબ હોય સારો થાય તો પણ એની વ્યવહારમાં ફેર પડે છે કે નહીં? ભૂતકાળમાં ગમે તે હશે, અત્યારે વાત તદ્દન જુદી છે. તો એનો મહિમા, એનો ઉચિત આદર કરવામાં આવે છે. જે વ્યવહાર છે એ વર્તમાન સાથે સંબંધ ધરાવે છે. ભવિષ્યની વાતો અને ભૂતકાળની વાતો એ ગૌણ છે. એની પાસે જ્ઞાન અવશ્ય એનું રાખવું જોઈએ, પણ એ વ્યવહારની અંદર ગૌણ છે. એટલે બીજા કારણો એ ગૌણ છે, મુખ્ય કારણ એમની વર્તમાન દશા છે. એમ જાણું પૂજ્ય બહેન શ્રી ભગવતી માતાને ધર્માત્મા તરીકે પૂજ્ય ગુરુદેવ શ્રીએ જાહેર કર્યા તો ગુરુદેવ શ્રીએ તેમની ચકાસણી કરી હશે કે કરેલી છે? પ્રશ્નો પૂછેલા છે, ચકાસણી કરેલી છે. અને
મુંબઈ આવતા પહેલા બે ત્રણ બે દિવસ પહેલા છે એમના શ્રી મુખે એ વાત સાંભળવા મળી હતી કે આવી રીતે પ્રશ્નો પૂછાતા આવી રીતે ઉત્તર આપ્યા હતા. આ પ્રશ્નનો ઉત્તર નહોતો આપ્યો તો યાદ નથી રહ્યું, પણ એમની જ પાસેથી સાંભળી ચકાસણી કરેલી છે. હા, અનેક વાર એ પ્રશ્નો થયા છે, એ વાત સાંભળેલી અને એમની પાસેથી પણ સાંભળી પ્રત્યક્ષ એ હમણાં જ પ્રસંગીનો છે. ગુરુદેવશ્રીને તેમનો પરિચય તો બહુ થયો ન હોય તો કયા કારણોથી તેમને અનુભવી જાહેર કર્યા કે નહીં બરાબર પરીક્ષા કરી છે, પ્રશ્નો પૂછ્યા છે, અને એ રીતે એમને કોઈની સાંભળેલી વાતથી જાહેરાત કરી નથી. આપને જો તે અંગેના પ્રસંગો ખબર હોય તો ખુલાસો કરશો. કહ્યું પૂછનારા તો પાછળ પૂછું છું, પહેલા જ કહી દીધું કે મુંબઈ આવતા પહેલા બે ચાર દિવસે જ આ પ્રસંગ બહેનો છે પોતે જ એ વાત કરી છે. તમે હતા મમતા સાહેબ, તમે હતા પ્રાણભાઈની સાક્ષી. આગલે દિવસે પૂછ્યું તો ન થયું, બીજે દિવસે અમારે આવવાનું થયું તો સામે ચાલે મેં એ વાત કરી. હમણાં જ બન્યું છે મુંબઈ આવતા પહેલા બે દિવસે સમગઢ ગયેલા ત્યારે જ વાત બની છે. એટલે કે 31મી તારીખે 31 ઓગસ્ટ બરાબર છે સાંજે આ વાત થઈ. રાગ તો થયા જ કરે છે, વિકલ્પ થયા જ કરે છે, તેને રોકી શકાતો નથી. પરિણમનને ફેરવવાની તાકાત તે તો સિદ્ધાંત વિરુદ્ધ છે, અભિપ્રાય સિદ્ધાંત વિરુદ્ધ છે. તાકાતને પુરુષાર્થ હોય તો પરિણમનમાં લાઈન બદલાય છે, પણ અભિપ્રાય સિદ્ધાંત વિરુદ્ધ છે. પણ વિકલ્પમાંથી નિર્વિકલ્પ લાવવો તેવા ભાવની ઉગ્રતાને પુરુષાર્થને સિદ્ધાંત વિરુદ્ધ સમજવો કે નહીં? વિકલ્પતાથી નિર્વિકલ્પ આવવાની ભાવનાનો એ વિષય છે. ભાવનામાંથી પુરુષાર્થની ઉત્પત્તિ થાય છે, પુરુષાર્થની ઉત્પત્તિ થતા સહજ જ પરિણામમાં ફેરફાર થાય છે. તે સિદ્ધાંત અવિરુદ્ધ છે, સિદ્ધાંતની જરા પણ વિરુદ્ધ નથી, કેમ કે સહજ થાય છે. કોઈ કૃત્રિમતાથી પર્યાયને ફેરવવાનો ત્યાં પ્રકાર નથી, માટે એમાં કાંઈ વિરોધ આવતો નથી. છતાં એ વિષયમાં પ્રશ્ન હોય તો કરી શકાય છે. જિનેન્દ્ર ભગવાનની સામે ચોથા ગુણ સ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિનો જય બોલાવાથી ભગવાનનો અભિનય થાય છે ખરો તેને એવો કોઈ પ્રશ્ન નથી. ઉપકારી સત્પુરુષનો જય બોલા. જિન મંદિરમાં ગુરુદેવનો જય ન બોલાવી શકાય તો એ વાત બરાબર નથી. ગુરુદેવ ઉપકારી છે અને એમનો જય બોલાવી શકાય છે. વર્તમાનમાં પ્રત્યક્ષપણે પૂજ્ય બહેશ્વરી માતાજીનો પણ ઉપકાર છે અને જય બોલાવી શકાય છે, એમાં કોઈ દોષ નથી, કોઈ વિરાધના નથી. ભગવાનની મૂર્તિની આપણે પ્રતિષ્ઠા કર્યા પછી વંદન કરીએ છીએ, અપ્રતિષ્ઠિત પ્રતિમાને વંદન કરતા નથી તેવી પ્રથા છે. પણ આપણે શાસ્ત્રજી અને જ્ઞાનીના પોતાની પ્રતિષ્ઠા કર્યા વિના વંદન કરીએ છીએ તો આમાં પણ કાંઈ અવિનય કે અસાધનાનો દોષ થાય છે ખરો? બિલકુલ નહીં. ભલે ભગવાનની પ્રતિષ્ઠિત મૂર્તિને વંદન કરવાનો પ્રથા છે, પણ અપ્રતિષ્ઠિત મૂર્તિ હોય તો પણ વિતરાગ ભાવની દ્રષ્ટિએ ભગવાનની પ્રતિમાને વંદન કરવામાં બાદ નથી, દોષ નથી. સમગણની અંદર સાંભળો, સમગણની અંદર સુંદર ભગવાનની પ્રતિમાજી આવ્યા, પ્રતિષ્ઠાને એ થોડા દિવસોની વાર હતી. ગુરુદેવ સાષ્ટાંગ પ્રણામ કરેલા, હા એટલું નહીં, એ સિમંદર ભગવાનની પ્રતિમા કોતરેલી હતી અને પોતે સિમંદર ભગવાન પાસેથી આવ્યા તો ભગવાનના વિરહમાં આંખ આંખમાંથી આંસુની ધાર ગઈ. એ તો ભાવનો વિષય, સ્થાપનાના નય જ્ઞાન જાણે છે, પદ્ધતિ પ્રથા એક વાત છે, ભાવની વાત લીધી છે. છોટો અજ્ઞાની સ્થાપના કરે ત્યારે એને નય જ્ઞાન થવું જોઈએ, પણ એની પાસે ક્યાં નહીં આવે છે? સ્થાપના તો ઘણી કરે છે,
ઘરમાં કબાટમાં શોમાં મૂકે છે,
શોમાં મૂકે નહીં. એનો વિતરાગ ભાવ, પોતાને આવિર્ભાવ થાય એવો એની અંદર કઈક આશય હોવો જોઈએ. એ કઈ રમકડા નથી અને એને રમકડા ન બનાવાય. શું કે
રમકડાની માફક બધી ગોઠવી
એ બરાબર નથી, એમ નહીં થવું જોઈએ. અને એવું ન થાય એટલા માટે કોઈ પ્રથા અપનાવવામાં આવે છે. પ્રથા પાછળ આ હેતુ છે કે કોઈ એમાંથી વિકૃત લાઈન પકડી ન લઈએ અને વિકૃત લાઈન પકડાવી ન જોઈએ. એનો બરાબર નિષેધ કરવો જોઈએ, કડક નિષેધ કરવો જોઈએ. નિષેધ કરવો જોઈએ નહીં પણ કડક નિષેધ કરવો જોઈએ. પણ એથી કઈ સિદ્ધાંત નથી બદલાતો. સિદ્ધાંતમાંથી કોઈ વિકૃતિ કરે એટલા માટે સિદ્ધાંત ન ફેરવાય, તો એ વિકૃતિ કરનારનો દોષ છે. સિદ્ધાંત દોષિત નથી થતો, એ તો દરેક સિદ્ધાંતમાંથી ઝેર કાઢે છે. નિશ્ચયના સિદ્ધાંતમાંથી નિશ્ચય અભાસી થાય ત્યારે ઝેર નથી થતો. વ્યવહારનો ઉપદેશ તો ખૂબ જ વ્યવહારની પ્રક્રિયાનો છે, તો પણ એમાંથી વ્યવહાર અભાસી થાય છે તો ઝેર નથી ઉત્પન્ન થતો. એ તો ચીજ જ એવી છે કે જ્યાં અગ્નિ છે ત્યાં ધુમાડો થાય છે, કોઈ ઉપાય નથી. અહીંયા તો એ વિચારવાનું છે, આત્માર્થી જીવે મુમુક્ષ જીવે, કે હું મારા આત્માનું હિત કેવી રીતે કરું. હા, આ નજર વાળાને વાંધો નથી, આ હેતુ ને આશય વાળાને વાંધો નથી. બાકી એમાંથી જરાક આશય ફેર થયો કે મરી ગયો. આત્મહિત સિવાયનો આશય કે હેતુ પ્રયોજન જરાક આગું પાછું થયું એટલે ગયો એમ સમજી દેવું. આ એક આ વિષયની એકાંતે પકડવા જેવી વાત છે. મારે મારા આત્માનું હિત કરવું છે, એ અહિત થાય એવું કઈ પણ કરવું નથી. જે કઈ કરવું છે તે આત્મહિતાર્થે કરવું છે. આ પકડ જેના દ્રષ્ટિકોણમાંથી ન છૂટે એને એની બાહ્ય ક્રિયાને એની પ્રથાને જોવાનું કોઈ જરૂરી નથી. કોઈ જરૂરી નથી કે એને કેમ આ પ્રતિષ્ઠા કર્યા પહેલા નંદન કર્યું. હમણાં નંદીશ્વરજીનારાયણની પ્રતિષ્ઠા થઈ એ પહેલા ભગવાનની પ્રતિમાજીઓ એક મહિના પહેલા આવી ગઈ સોનગઢ, અને એક મહિનો એવી ભક્તિ ચાલી છે સોનગઢની અંદર એ પ્રતિમાજીને સમક્ષ રાખીને, જે બેન્ચના ઘરે જ રાખેલા પૂછા, અને જે ભક્તિ ચાલી છે, ભક્તિનો રસ એ સોનગઢ જેવો ક્યાંય નહીં નથી જોયો એવો રસ ચાલતો હતો. પોતે જ બેનશ્રી પદો બનાવતા હતા, રોજે રોજ નવા પદ રચે, રોજ ભક્તિ કરાવતા. એ ભક્તિ એ ભક્તિ હતી, એમાં જીનેન્દ્રનો ભાવ એ બધું જુઓ તો એ જ્ઞાનીના વચનો અને ભાવ ક્યાંય બીજે જોવા ના મળે એવું છે. આ નજરે અનુભવેલી વાત છે. હાજી પ્રથા છે, હા જરૂરી છે કે આવી વિકૃતિમાં લોકો ન આવે. એટલે નહીતર તો પ્રતિષ્ઠા કરાવીને બધું આવું કરે, પણ વિકૃતિને બંધ કરવા માટે પણ અમુક કારણ હોય છે અને એ કારણથી એની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. કેમ કે એમાં જગ્યા રહે છે, પણ એનો અર્થ એમ નથી કે ઓલા લગ્ન જ નથી. રમકડા કોઈ કરીને નાખે, રમકડા કરી નાખે છે, એ પ્રકાર પણ છે, થાય છે. અને એ આપણા
એ આપણા સમાજમાં જ થાય છે, કોઈ અન્ય મતના સમાજમાં નથી થતો. શું એ આપણા જૈન ના સમાજમાં જ બને છે? ઠીક છે, પ્રશ્ન તો દરેક જુદા જુદા કરી
શકે. બરોબર છે, પણ મને બી પ્રશ્ન થયો ને.
દર પ્રશ્ન તો ગમે તેને ગમે તે ગમે તે ખૂણેથી પ્રશ્ન થાય, એનો વાંધો નથી. અને આપણને કોઈ પ્રશ્ન ની સાથે સામે પ્રેજ્યુડાઇઝ નથી. ગમે તે પ્રશ્ન કરનાર હોય ને ગમે તેવો પ્રશ્ન કરનાર હોય, એની
સાથે
એટલે એ તો ઠીક છે. સામે હોવું ન હોવું બંધન તો
નથી.
આપણે તો આપણું હિત થાય એટલી જ વાત એમાંથી ખેંચવી છે, અહિત થાય એનો નિષેધ કરવો છે. બસ આટલી વાત. જ્ઞાનીને 272 નંબરના પત્રમાં શ્રીમદજીએ આ રીતે એક સવા બે લીટીના પોસ્ટકાર્ડમાં આવી એક વાત લખી છે કે જે સત્પુરુષનું સર્વ આચરણ વંદનને યોગ્ય છે, આ થાપી વાત, એવા સત્પુરુષની કોઈ વાત કે કોઈ વર્તનને વિશે શંકા પડે કે સંમત ન થાય એવું લાગે ત્યારે મુમુક્ષુએ શું કરવું, આ વાત વિચારવા યોગ્ય છે. બસ પુષ્કળ પૂરું કર્યું છે. શું જવાબ છે? જવાબ પહેલા આપ્યો છે કે જે સત્પુરુષનું સર્વ આચરણ વંદનને યોગ્ય છે, આ તો તું ભૂલીશ નહીં. વંદનને યોગ્ય છે એ વાતમાં તો તું ફેરફાર કરીશ જ નહીં. હવે તને શંકા પડે કે તને ન બેસે તો થોડુંક તું ધીરો થઈને શાંત થઈને વિચાર કરજે. છતાંય ન સમજાય તો સત્પુરુષના ચરણમાં જઈને ચરણમાં રહીને પૂજજે, તને સમજવાનું મળી જશે. પણ બીજી આડી અવળી લાઈને ચડી જતો નહીં એમ વાત છે. બહુ માર્ગદર્શન બહુ આપ્યું છે શ્રીમદજીએ, ગજબનું માર્ગદર્શન. બીજો પ્રશ્ન છે આ પત્ર, સારું છે. આ બધી અત્યારે સમાજના ચર્ચાઓ અને ગડબડ ચાલે છે ને, એટલે સમજવું જોઈએ. તીર્થની પ્રવૃત્તિમાં વ્યવહારનું સ્થાન છે, તીર્થની પ્રવૃત્તિમાં વ્યવહારનું સ્થાન છે, અને તત્વ ગ્રહણ કરવામાં અધ્યાત્મનું અને તત્વનું ભાવનું સ્થાન છે, અને બંનેને પોતાના સ્થાનમાં રાખવા તે ન્યાય સંગત છે. એના સ્થાનમાંથી આગા પાછા કરવા તે ન્યાય સંગત નથી એમ છે. હા બરાબર હોવું જ જોઈએ. ભગવાનની મૂર્તિની આપણે પ્રતિષ્ઠા કર્યા પછી વંદન કરીએ છીએ એ વાત આવી ને, એટલે વંદન કરવાનો ક્રમમાં કોઈ બાદ નથી, એ રીતે કાંઈ નુકસાનનું કારણ નથી અને એ અસાધનાનું કારણ નથી. આગમ એટલે શું? પહેલો ત્રણ પ્રશ્ન છે. આગમ એટલે શું? આગમ એટલે અનુભવી પુરુષોની વાણી. અનુભવી પુરુષની વાણી મોક્ષ માર્ગી ધર્માત્માની વાણીને આગમ કહેવામાં આવે છે. પછી ગણધર દેવ થી માંડીને ચતુર્થ સ્થાન સત્પુરુષ સુધી આ વાત સમજવી. આગમના અનેક અર્થ છે, એમાં આગમ અને અધ્યાત્મનો વિષય હોય ત્યારે શુદ્ધાત્મા અને શુદ્ધાત્માની પ્રાપ્તિના વિષયને અધ્યાત્મનું પ્રકરણ કહે છે, અને એ સિવાયનું જેટલું પ્રકરણ છે તે આગમનું પ્રકરણ કહેવાય. કોઈ જગ્યાએ આગમની ચર્ચા અને અધ્યાત્મની ચર્ચામાં વિકારી ભાવની વાતને આગમ કહે છે અને અધ્યાત્મ શુદ્ધ ભાવની વાતને પણ અધ્યાત્મ કહે છે, એમ પણ આગમ અધ્યાત્મ કહેવામાં આવે છે. અને ચાર અનુયોગના જે ગ્રંથો છે એ ચારેય અનુયોગના ગ્રંથોને આગમ કહેવામાં આવે છે. એ રીતે પણ આગમનો વ્યાપક અર્થ જ્યાં જે પ્રકારે કહેવા ધારતા હોય એ સમજવું જોઈએ.
ત્યાં અધ્યાત્મને પણ આગમ કહી દેવામાં
આવે, કોઈ વાર અધ્યાત્મને પણ આગમ. કેમ કે ચારેય યુગમાં અધ્યાત્મ છે છતાં એને આગમ કહેવાય, એને આગમ વાણી કહેવાય. આગમ પ્રમાણ અને અનુભવ પ્રમાણમાં તફાવત શું? આ ચર્ચા આપણે બે દિવસથી ચાલે છે. આગમ પ્રમાણ એટલે ગ્રંથમાં લખેલું પ્રમાણ, કે આ આચાર્ય આમ કહ્યું છે, આ મુનિરાજે આમ કહ્યું છે, આ સત્પુરુષે આમ કહ્યું છે, એવું જે ગ્રંથની અંદર પ્રમાણ મળે કે એક જગ્યાએ વાત છે એ બીજી જગ્યાએ પણ મળે છે તો એને આગમ પ્રમાણ કહેવામાં આવે છે. અથવા કોઈની વાત આગમમાં હોય, ગ્રંથમાં હોય તો એને મેળ ખાતો હોય તો પણ એને આગમ પ્રમાણ કહેવામાં આવે છે. અને અનુભવ પ્રમાણ એટલે વર્તમાન સમ્યક જ્ઞાનમાં અનુભવ ગોચર થતું, અનુભવ પૂર્વક સિદ્ધ થતું જે પ્રમાણ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે, જે જીવંત જ્ઞાન છે એને અનુભવ પ્રમાણ કહેવામાં આવે છે. એમ આગમ પ્રમાણ અને અનુભવ પ્રમાણમાં આ પ્રકારે તફાવત છે. એક પરોક્ષ પ્રમાણ છે અને એક પ્રત્યક્ષ પ્રમાણ છે, એવો પણ એમાં તફાવત છે. ફરીથી આગમ પ્રમાણ એ પરોક્ષ પ્રમાણ છે અને અનુભવ પ્રમાણ તે પ્રત્યક્ષ પ્રમાણ છે, એવો પણ એની અંદર તફાવત છે. તફાવતનો પ્રશ્ન છે એટલે આ વાત સ્પષ્ટ કરીએ છીએ. નંબર 3, શું આચાર્ય ભગવંતોના આધારને જ આગમ આધાર કહેવાય કે પછી અવિરત સમ્યક દ્રષ્ટિએ જે ન્યાય આપ્યો હોય તેને પણ આગમ આગમ આધાર અથવા પ્રમાણ કહેવાય, કે આચાર્યના ગ્રંથોના લખાણને પણ આગમ કહેવાય છે અને સમ્યક દ્રષ્ટિના રચેલા ગ્રંથ હોય કે એમની વાત કહેલી ગ્રંથારૂઢથી હોય તો તેને પણ આગમ અને શાસ્ત્ર જ કહેવામાં આવે છે. એ પણ શાસ્ત્ર છે, એ પણ આગમ. વાત ગુરુદેવ સાથે પ્રત્યક્ષ ચર્ચાઈ ગયેલી છે, જોકે પૂજ બેનશ્રી ઉપરના પ્રવચનો, રચનામૃત ઉપરના પ્રવચનો કરતી વખતે તો અનેક વાર કહ્યું છે કે આ જીનવાણી છે, આ જીનેન્દ્રની વાણી છે, આ શાસ્ત્ર છે, બારણનો સાર છે, બારણનો મૂળતત્વના છે. એ વાત અનેક વાર ગુરુદેવના કરી દીધો છે, આજે પણ ટેપની અંદર મોજૂદ છે. પ્રશ્ન શું છે?
શિષ્યના લખાણ ઉપર ગુરુ એ પ્રવચન કર્યું એમ.
વાત એમ છે કે એ સંબંધ વ્યવહારે છે, નિશ્ચય થી નથી. જ્ઞાની ગુરુ આચાર્ય હોય તો પણ બીજા એમના જ્ઞાની શિષ્ય હોય તો એ મારો શિષ્ય છે એવી નજરે જોતા નથી. હવે એક નિશ્ચય દ્રષ્ટિ હોય છે, એનું નામ જ્ઞાની છે, એથી વધારે વાત કરીએ. તો પ્રસિદ્ધ છે એટલે કહેવામાં વાંધો નથી, નહીં તો જરા કહેવામાં તકલીફ પડે એવી વાત છે. કે સોગાની જે એકાવતારી છે એ વાત જ્યારે એમણે કરી, મને જ પ્રત્યક્ષ કરી છે એટલે મેં સામનું સાંભળી વાત નથી કરતો, એટલા માટે કહું છું કે સિદ્ધિ જ મારી સાથે આ વાત થયેલી છે. અને હું બહુ એમના પરિચિત વ્યક્તિઓમાંથી વધુ જ પરિચિત સોગાનીજીથી હતો, એ ગુરુદેવને ખબર હતી ત્યારે એમણે એ વાત સાથે સાથે કરેલી છે. એક ભાવની વાત કરેલી કે અમને ચાર ભાવ બાકી છે, આજથી ચોથા ભાવે અમે તીર્થંકરના ભાવમાં જ્યારે જીન દીક્ષા અંગીકાર કરશું ત્યારે તીર્થંકરના જીવ દીક્ષા લેતી વખતે અરિહંત ને નમસ્કાર નથી કરતા, કેમ કે પોતે જગતગુરુ છે ને, એ સિદ્ધ ને નમસ્કાર કરે છે. અને જ્યારે અમે નમઃ સિદ્ધે ભ્યા એવો ઉચ્ચારણ કરશું ત્યારે અમારા નમસ્કાર આ આત્માને પહોંચશે. હવે પોતાના શિષ્યને પોતે નમસ્કાર કરે એ વાત કેટલી વિચિત્ર છે. આ તો હજી વાણીની પ્રશંસા છે કે આ વચનામૃતમાં આવી વાણી છે ને આવી વાણી છે, પણ આ તો નમસ્કાર કરવાની વાત કરી છે. તો એમનું માન ઉતરી ગયું કે ઓછું થઈ ગયું કે શું થઈ ગયું? હે, એમની નમ્રતા ને નમસ્કાર છે એમ વાત છે. ખરેખર શું ગુરુદેવની નમ્રતા ને નમસ્કાર કરવા જોઈએ અહીંયા તો, કે વાહ આપનું ધન્ય છે જ્ઞાન, કે ગુરુ શિષ્ય નો સંબંધ જોયા વિના જેવી વાત હતી એવી જ્ઞાનમાં હતી એવી આત્માને જાણે છે. કોઈને જાણતા નથી, માટે આના જેવા કોઈ બીજા અજ્ઞાની આ જગતમાં અમે તો જોયા નથી એમ સિદ્ધ થઈ જશે. જેને જ્ઞાનનો અભાવ હોય એને એ વિષયમાં કોઈ વાત હોય તો કેવી રીતે માનવી કે આ બરાબર છે? હું જાણતો નથી કે રસોઈ કેવી રીતે કરવી, એમાં મારું ડાપણ શું કામ આવે, કે મને ખબર પડતી નથી કે રસોઈ કેમ કરાય, ક્યારે વઘાર કરાય ને ક્યારે ન કરાય, કઈ ખબર નથી પડતી. હવે કેવી રીતે મારું એમાં જ્ઞાન કામ, એમાં મારું ડાપણ શું કામ આવે? એમ જગતમાં ઘણા વિષયો છે. તો કે તમારા ભગવાન જ્ઞાનમાં જ અપૂર્ણ છે, અપૂર્ણ ને કઈ જાણતા નથી, તમારે એમના આત્મા સિવાય કોઈને જાણતા નથી. માટે તમારા શાસ્ત્રોમાં જેટલી જગતની રચનાની વાતો કરી છે, સ્વદ્રવની વાતો કરી છે, જેટલા એના ભેદ પ્રભેદોનો વિસ્તાર છે, બધું તમારું જ્ઞાન તમારે શાસ્ત્રો તદ્દન જૂઠાના ખોટા છે, કેમ કે તમારા ભગવાને આ વાત જાણી જ નથી. એ તો અન્ય બધીને બહુ સારો મસાલો મળે કે વાહ ભાઈ વાહ, તમારા ભગવાન જેવા કોઈ અજ્ઞાની છે નહીં. એમાં શું છે, કેટલાક જૈનો એ વિશેષણ ને ઉપચાર કરાવે છે. અનુભવ પ્રકાશ નો પ્રશ્ન ચાલ્યો છે કે લોકાલોક ને જાણે છે એમ કેવું, એ તો ઉપચાર છે, તો પ્રથમ ઉપચાર છે, વસ્તુ ઉપચાર નથી, ભાવ ઉપચાર નથી જ્ઞાન નો, પણ એ તો ઉપચાર છે. તો પછી એ તો આત્માને જાણે છે એમ રાખીએ તો શું વાંધો? તો દીપચંદજી બહુ વિશિક્ષણતાથી એનો ઉત્તર આપ્યો છે કે જેના ઉપચારમાં આવડી મોટી વાત હોય એના અનુપચાર નો મહિમા બતાવવા માટે અમે ઉપચાર કહીએ છીએ. શું કહ્યું? જેના જોડાની કિંમત 2-5 લાખ રૂપિયા હોય, અથવા જે દેવની મોજડીની કિંમત કરોડો અબજોમાં થઈ શકે એવા હીરા ને રત્નો એની અંદર જડેલા હોય, તો એના મુગટમાં કેટલી કિંમત હશે એ કહેવાની શું જરૂર છે? અથવા જેનો મુનિ કરોડપતિ હોય એનો શેઠ કેટલો શ્રીમંત હશે? એના જેવી આ વાત છે કે જેના ઉચ્ચારમાં લોકાલોક ભાષો, જે જ્ઞાન ઉચ્ચરિત કહો તો એમાં લોકાલોક ભાષો, એના અનુચ્ચારિત જ્ઞાનની દિવ્ય જ્ઞાનની મહિમા શબ્દોથી કેમ કહીએ ને કેમ કરીએ? એમ કે પેલા દલીલ કરી કે લોકાલોક જાણે છે તો ઉપચાર થી જાણે છે, એનો ઉપચાર તો જૂઠો છે, માટે સર્વને જાણે છે એમ એવું એવું જ્ઞાન નથી, એ જૂઠી વાત છે. એમ એ દલીલ એમ છે સામાન્ય, એ વાત જૂઠી છે એમ નથી. નહી, કથન કથન ઉપચાર છે. જ્ઞાન લોકાલોક ને જાણે કે જ્ઞાન પરને જાણે એમ કહેવું તે ઉચ્ચરિત કથન છે. શા માટે ઉચ્ચરિત કથન છે? કે સ્વમાં પરની અપેક્ષા આવે છે માટે, એટલે એ કથન ને ઉચ્ચરિત કહેવાય છે, જ્ઞાન ને ઉચ્ચરિત નથી કહેવાતું. પણ પેલા એ કથન ની વાત જ્ઞાન ઉપર લઈ ગઈ તો એમણે બીજી રીતે જવાબ દીધો. અથવા એમાં એમ કહેવાય છે કે એ નિશ્ચયથી લોકાલોકને જાણતા નથી એવું કથન કરી શકાય. કેમ કે લોકાલોકને જાણે છે એવું કથન વ્યવહારથી છે, માટે એટલી વાત છે એમાં. એ વાત ચાલે છે નિયમ સારના શુદ્ધો પૂર્વધિકાર, પણ એ નય જ્ઞાન અને જ્ઞાન નહીં અને વચન નહીં બરાબર સમજણ હોય તો એની અંદર બીજો ગોટાળો ન થાય. નહીતર જ્ઞાન નહીં માં વચન નહીં લગાડી દઈએ તો કાંઈક નું કાંઈક આડું વેતરાઈ જાય. સૂચક ભાવો છે નિશ્ચય અને વ્યવહારમાં, એ પણ સ્પષ્ટીકરણ ગુરુદેવ શ્રી ના પ્રવચન માં આવ્યું છે. બરાબર છે. પ્રશ્ન બીજો, જ્ઞાન નો સ્વભાવ સ્વપર પ્રકાશક છે તો એના ઉપર બીજા ચાર પ્રશ્નો છે. એક પ્રશ્નના પેટામાં કે જો જ્ઞાન નો સ્વભાવ પર પ્રકાશક છે તો શું જ્ઞાનને સર્વપર્યાય જ્ઞાની અને અજ્ઞાનીને સ્વપર પ્રકાશક છે? એમાં એ પ્રશ્નનો ઉત્તર એવો છે કે સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે અને સ્વભાવ કદી બદલાતો નથી. પર્યાયમાં સ્વાભાવિક પર્યાય થવાનો પણ ધર્મ છે પર્યાયને, અને વિભાવિક પર્યાય થવાનો પણ ધર્મ છે. હવે અહીંયા જ્ઞાનના સ્વપર પ્રકાશકના સ્વભાવને આટલી વાત કોઈ પણ ગુણની પર્યાયને માન્ય રાખીને હવે આપણે વિચારવાની છે કે જ્ઞાનમાં જેમ ચારિત્રમાં રાગ થાય છે અને કષાય થાય છે એવો વિભાવ નથી થતો, એ પ્રકારે વિભાવ નથી થતો, તો પણ સર્વથા વિભાવ નથી થતો એમ પણ નથી, અને જ્ઞાન સર્વથા અજ્ઞાન દશામાં વિભાવિત હોય છે એમ પણ નથી. અજ્ઞાન દશામાં પણ સ્વભાવ ખુલ્લો હોય છે, એ અપેક્ષાએ અજ્ઞાન દશામાં પણ સ્વપર પ્રકાશકપણું છે કે આ બાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે એ સ્વપર પ્રકાશ સ્વપ્રકાશકપણું છે, અને પરને તો જાણે છે એમાં કાંઈ સમજાવવાની જરૂર નથી. સ્વભાવ બે થી ને એક સ્વભાવ છે, સ્વપર પ્રકાશક એક સ્વભાવ છે. સ્વપ્રકાશક સ્વભાવ જુદો, પર પ્રકાશક સ્વભાવ જુદો, એમ જ્ઞાન ને બે સ્વભાવ નથી કહેવા. પર્યાયની વાત છે, સ્વભાવ સ્વભાવ ને સ્વભાવની પર્યાય બે લ્યો, એમાં પર્યાય થી સ્વભાવ સ્પષ્ટ સમજાશે. તો બનાસદાસે કહ્યું કે અમને જ્ઞાનની શક્તિ કેવી ભાષે કે સ્વરૂપા પર રૂપા, અને લક્ષ ગુણી ઉપર જાય છે કે દસમી ગુણ બહુ સારી છે, સફેદ ખાંડ છે, બાકી બધી પેલી છે. આ દસ નંબરનો જે સેમ્પલ છે એ આપણે આપણી ખરીદીમાં લખી લીધું એમ કે લક્ષ અને ઉપયોગ. આપણે ચાલીએ છીએ મુંબઈના ટ્રાફિક વચ્ચે, તો જ્યાં જવું છે એનું લક્ષ છે, અને ઉપયોગ ટ્રાફિકને તારવવામાં હોય છે. એક સાથે બે વાત હારે રહે છે કે આગળ પાછળ રહે છે. જો લક્ષમાં જ્યાં પહોંચવું છે ઉપયોગ નું હોય તો તમારું એક ટર્નિંગ હાથું ન હોય. બધા ટર્નિંગ ક્યાં ના આવશે? જ્યાં પહોંચવું.